તારીખ 5/8/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 411 અને 412 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 324. એક બાજુ અવાજ સાવ ધીમો છે.
ચેતન ભાવ રૂપે પરિણમે છે, જળ પદાર્થ એમાં કઈ કરી શકતા નથી. આ વાત અનુભવવાની છે, માત્ર જાણીને સમજીને કે વિકલ્પથી સ્વીકારીને સંતોષ માનવાનો નથી. એટલી વાત છે. અહીંયા પોતે જ પોતાને કહે છે, તું જ્ઞાયક સ્વભાવે છો, બીજાને ઉપદેશ આપવાનો પ્રશ્ન આપણે ન લો. તું જ્ઞાયક સ્વભાવે છો એટલે પોતે જ પોતાને અંદર માટે
જ્ઞાયક સ્વભાવે છું,
કે પોતે જ જ્ઞાયક સ્વભાવે છે. ઔદ્ગલિક શરીર વાણી મનથી તો શું તદ્દન અવગત છે, એટલે કે શરીરની સાતા અસાતા અવસ્થાથી પણ તું તદ્દન જુદો છે એમ જોયું. આમ તો જુદો વિચારવામાં કાંઈ તકલીફ નથી પડતી, પણ સાતા અસાતાના કાળમાં એ જુદાપણું સમજી લો ક્યાં ચાલી જાય છે એ ખબર રહેતી નથી. ત્યાં પોતે જ્ઞાયક સ્વભાવી છે એવા જ્ઞાન માત્ર ભાવમાં પોતે સાવધાન રહી શકતો નથી. જ્ઞાન માત્ર ભાવને અનુભવવાને બદલે જ્ઞાન વિશેષમાં જે અસાતાનું પ્રતિબિંબ પડે છે ત્યાં મને અસાતા થાય છે એવી રીતે પકડાય છે. નારકીમાં સંયોગોનું દુઃખ નથી, પણ આ સંયોગો મને છે, આ પ્રતિકૂળતાઓ મને છે, આ રોગ મને છે, આ અસાતા મને છે એનું દુઃખ છે.
ફક્ત પ્રતિબિંબ પડ્યું
છે, જેમાં લાકડાના કટકાનું પ્રતિબિંબ પડે છે એમ જ અસાતાનું પ્રતિબિંબ પડે છે. જ્ઞાન અસાતા રૂપે થઈ જાય કે અસાતા પોતે જ્ઞાન રૂપે થઈ જાય એવું બની શકતો નથી, અશક્ય છે, બની શકતું જ નથી. પણ ભિન્ન જ્ઞાનમાં પોતે ભિન્નપણે ભિન્ન અનુભવથી રહેવું એ પુરુષાર્થનું કાર્ય છે. કથારૂપ પુરુષાર્થ સંબંધિત પુરુષાર્થ તેનાથી એમ રહી શકાય છે, અને તો અસાતાનું માત્ર જ્ઞાન રહે છે. જેમાં લાકડાનું જ્ઞાન રહે છે એમ અસાતાનું જ્ઞાન રહે છે. કેવી અસાતા છે, કેવી નથી એનું જ્ઞાન, એના પ્રમાણનું જ્ઞાન એ બધું રહી શકે છે.
બરોબર.
ત્યારે અસ્તિત્વ ખરું હતું, હું પણ અસ્તિત્વ એટલે હું છું. પોતાને જ્ઞાન સ્વરૂપે હયાતી મોજુદગી વેદનથી અનુભવ ગોચર થઈ જોઈએ. વેદનથી જ્ઞાન થયું તો એને અશાતાનું જ્ઞાન રહે, નહીતર અશાતાને વેદ્યા વિના રહી શકે નહીં. વેદ સ્વભાવી હોવાથી કા સ્વને વેદે કા પરને વેદવાનો અભ્યાસમાં રહે, એટલે પરને વેદે એમ કહેવાય છે. કેમ કે એટલું પરને વેદો છો એવું વાસ્તવિક વેદનમાં આવે છે, વેદી શકતો નથી, અભ્યાસ છે. શરીર વાણી મનથી તો તું જુદો છો, પણ શુભ શુભ ભાવો પણ તારો સ્વભાવ નથી, એ પણ જ્ઞેય છે. જેમ ઉદ્ગલિત શરીર વાણી મન છે જ્ઞેય છે, એમ શુભાશુભ ભાવ પણ પરજ્ઞેય છે. સ્વજ્ઞેયમાં જતું નથી, એ પરજ્ઞેયમાં જાય છે. કેમ કે એ સ્વભાવ જે બાય છે, વ્યવહારને શુભાશુભ ભાવ જીવના કહેવાય છે તો પણ તે અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે, સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવતા. અબુદ્ધિપૂર્વક ના અસદભૂતમાં છે અને બુદ્ધિપૂર્વક ના પણ અસદભૂતમાં છે. અસદભૂત સ્વભાવમાં સદભાવ રૂપે નહીં તેને અસદભૂત કહેવામાં આવે છે. એ શુભાશુભ ભાવો પણ તારો સ્વભાવ નથી, અજ્ઞાનને લીધે તે પરમા તેમજ વિભાવમાં એકત્વ બુદ્ધિ કરી છે. તારો સ્વભાવ નથી એટલે તારા સ્વરૂપે નથી, પણ તારા સ્વરૂપને ભૂલીને અજ્ઞાનને લીધે એટલે તારા સ્વરૂપને ભૂલી ગયો હોવાને લીધે તે પરમા તેમજ વિભાવમાં, પરમા એટલે ભૌગોલિક શરીર મનવાણીમાં કે અન્ય સંયોગોમાં તેમજ શુભાશુભ ભાવમાં એકત્વ બુદ્ધિ કરી છે એટલે પોતાપણે તું એનો અનુભવ કરે છો. એકત્વ બુદ્ધિ એટલે પોતાપણે તું એનો અનુભવ કરે છો. અનુભવની ભૂલ છે એ અનુભવથી જ સુધરે છે, અનુભવની ભૂલ વિકલ્પથી સુધરે એમ બનતો નથી. વિકલ્પથી એમ કે મનવાણી અને શુભાશુભ ભાવ તો જુદા છે એવું વિકલ્પાત્મક જ્ઞાનમાં વિચારમાં નિર્ણય કરે અને અનુભવમાં પાછું એમને એકત્વ રહે તો બે વચ્ચે મેળ ખાતો નથી. અનુભવ કાંઈક છે, વિચાર કાંઈક છે, ઉલટો સ્વરૂપ છે. હા, એકત્વ બુદ્ધિ એ જન્મ મરણનું મૂળ છે, એ જન્મ મરણનો રોગ છે, પરિભ્રમણનો રોગ છે, એનો મૂળ આ એકત્વ બુદ્ધિ છે. વિભાવમાં એકત્વ બુદ્ધિ કરી છે, તે એકત્વ બુદ્ધિ છોડી તું જ્ઞાતા થઈ જાય, તે એકત્વ બુદ્ધિ ભિન્નપણાનો અનુભવ કરીને ભિન્ન સ્વરૂપે પોતે અનુભવ કરીને એકત્વ બુદ્ધિ છોડીને, અર્થે એ છે કે જે પોતે પોતાને જ્ઞાન માત્રપણે પરભાવ અને પરદ્રવ્યથી ભિન્ન સ્વરૂપે જેવો છે તેવો અનુભવ કરે તો એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. બે હારે જ છૂટે, પરમા પહેલા છૂટે, વિભાવમાં પછી છૂટે એવું બનતું નથી. જો પરમા છૂટી જાય તો અશાતા વિજ્ઞાનના કાળમાં ક્યાંથી અશાતાને લીધે છે?
બરાબર.
જો પરમા છૂટી હોય તો અશાતા વખતે પોતે અશાતાને જ્ઞેય તરીકે જાણે છે કે અશાતાને પોતા રૂપે લીધે છે? મને અશાતા થાય છે, મને અશાતા થાય છે.
બરાબર.
એને છૂટવાનો કાળ તો બીનો એક જ છે, કહેવામાં ક્રમ પડે છે.
બરાબર.
અથવા વિષય સ્થૂળ સૂક્ષ્મ છે, વિભાગની એકત્વ બુદ્ધિ સૂક્ષ્મ છે અને પરગ્રહમાં એકત્વ બુદ્ધિ સ્થૂળ પરિણામ દ્વારા થઈ રહી છે. પણ છૂટવાનું તો બંનેને એક સાથે જ બને છે. તો એકત્વ બુદ્ધિ છૂટી એટલે મિથ્યાત્મ છૂટ્યું, અનંતા મંદિરનો કષાય છૂટ્યો,
બરોબર?
એક સાથે જ છૂટે. કોઈ એમ કહે કે અમે પહેલા વર્ગમાંથી પાસ થઈ ગયા, પરગ્રહ સાથે તો એકત્વ હવે કરતા નથી, પણ હજી રાગમાંથી એકત્વ જતું નથી. ખોટી વાત છે,
ખોટી વાત.
જો કે જેવો ભેદજ્ઞાન કરીને એકત્વને તોડે છે એનો પ્રયોગ તો રાગથી ભિન્નપણાનો થાય છે,
બરોબર?
ત્રણ પ્રકારે ભિન્નતા કહેવામાં આવે છે. એક સમયના ક્ષણિક પર્યાયપણાથી પણ પોતે ભિન્ન છે, પછી પર્યાયમાં ગમે તે ભાવ ચારમાંથી પોતે સંક્ષોભ સમને છાયા, શુભાશુભ વિભાવથી પણ ભિન્ન છે અને મનવાણી શરીર આદિ અનેક પ્રકારના સંયોગો જગતના પુદ્ગળ પદાર્થોથી પણ પોતે ભિન્ન છે. એ ત્રણેયનું એકત્વ એક સાથે જ છૂટે છે,
બરોબર?
અને એ ત્રણેય માટે પ્રયોગ થાય છે રાગ સાથે એકત્વ છે, એનાથી છૂટો પડવાનો પ્રયોગ થાય છે,
બરોબર?
કેમ કે એક સમયને પર્યાયનો સ્થૂળ ઉપયોગમાં ગ્રહણ નથી છતાં થાય, એટલે ત્યાં બુદ્ધિગોચર કોઈ પ્રયોગ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને જળ પદાર્થ થી ભિન્ન છે પણ એની અભિન્નતા તો વિભાવ થી કરે. જળ પદાર્થ તો પ્રગટ ભિન્ન છે પણ એનું એકત્વ કોઈ રાધા જે ભાવ થી કરી રહ્યો છે, એનો સંપર્ક છે, એનું માધ્યમ છે એકત્વ કરવાનું, એ તો રાધા જી ભિન્નતા
બરોબર.
છૂટે એટલે ત્રણે સાથે, છતાં પ્રયોગ આયા એક થી શરૂ થાય છે,
બરોબર?
આ વિધિનો વિષય છે. એમાં કોઈ ગડબડ કરે કે અમારે અહીંથી શરૂ કરવું છે કે અહીંથી શરૂ કરવું છે, તો એને આ વિષયમાં કેવી રીતે કઈ વિધિથી આગળ વધારી છે એના ક્રમનો એને ખ્યાલ નથી, અનુભવ નથી, અથવા એ વાત એને વાસ્તવિકતાથી સમજમાં આવી
નથી.
તો સ્વના ગ્રહણમાં જે ત્રિકાળેશ્વર છે એનું જે ગ્રહણ છે તેમાં પર્યાયનું એકત્વ સ્થિતિનું, વિભાવનું એકત્વ સ્થિતિનું, કર્મનું એકત્વ સ્થિતિનું બતાય કહેવાની જરૂર રહેતી નથી,
બરોબર?
પણ શરૂઆત વાળા એ ફરતી એકત્વ છોડવું, પછી આગળ વધીને થોડોક આગળ વધારે છે રાજથી એકત્વ છોડવું, પછી આગળ વધારે એટલે એક સમયની પહેલાથી એકત્વ છોડવું, એવો કોઈ ક્રમ તેમ કોઈ એમ વિચારે કે આપણે તો પહેલેથી એક સમયને પર્યાયથી જ એકત્વ છોડવું છે, તો એ પણ ક્રમ નથી. આ વિષયનો વિધિ વિષય પ્રયોગ છે એ રાગ થી ભિન્નતા, એમણે પણ ત્યાંથી પકડી એ તો કોઈ પણ અનાદિ અનંત કાળમાં કોઈ પણ જ્ઞાની જે વિધિથી કાર્ય કરે છે એમાં કોઈની વિધિમાં ફેરફાર થતો નથી,
બરોબર?
બધાને એક જ વિધિ હોય છે અને કોઈ વિધિમાં ફરક સમજે તો એમ સમજવા યોગ્ય છે કે એને માર્ગ અથવા ઉપાય અથવા વિધિના વિષયમાં કાંઈક કલ્પના કરી છે અને એ જીવ કલ્પના એ થઈ રહ્યો છે,
બરોબર?
એ કલ્પના પોતે વિપર્યાસ છે, કલ્પના પોતે વિપર્યાસ છે અને કલ્પના પોતે દુઃખ મૂળ છે. દુઃખ નું મૂળ શું છે? કલ્પના. એટલે જીવો માર્ગને શોધવા છે એને પણ આ વિષય સ્પષ્ટપણે માર્ગ નિશ્ચિત થવો જોઈએ. અને કઈ પ્રયાસના અંશે અંશે પ્રયાસ એમને વિચારથી નિશ્ચય કરે અથવા કોઈ વિશેષક ન હોય એના કહેવાથી પોતે નિશ્ચય કરે કે વિચારો ગુરુ એમ છે એના માટે આપણે માની લો એ રીતે એનો તત્વ નથી કરો. પણ પોતે પ્રયોગ કરીને પ્રયાસ કરીને કાંઈક નિશ્ચય કરે તો એમાં એને એ વાત એ વિશેની વાસ્તવિકતા સમજમાં આવે છે અને એથી એ વિષયની અંદર અથવા એની અંદર કોઈ બીજી તક યુક્તિ આપે તો પણ એને ખ્યાલ આવે છે કે આમાં ફેર ક્યાં છે કે ક્યાં ફેર છે એને ખ્યાલ આવે છે. ફેર તો ક્યાં થાય છે કે તરયુક્તિમાં કઈ કોઈને ખ્યાલ આવે છે કોઈને ખ્યાલ નથી આવતો કેમ કે એ થોડો બુદ્ધિ આવે છે. પણ કોઈ વાર કોઈ એવા એવા પણ પ્રકાર ઉત્પન્ન થાય છે કે આગમ માટેને આગમના કથનોને શૈલીને સમજણ નહીં પડવાથી આગમ આધાર સમય છે પણ સામે અનુભવ નહીં થતો. તમે એમ કહો છો પણ આગમમાં તો આમ છે પ્રશ્ન આવે મને ગુલાબ પ્રશ્ન કરનારે લખ્યું હતું ભાવ દીધામાં મુખ્ય નિયામ છે બરોબર આવે ચર્ચા કરી છે ઉપર ચર્ચાનો રચના હોય છે એટલે એ વાત એકાંત અંદર બેસતી હતી. પછી કઈક વિચાર આવ્યો સમયકાળમાં પ્રશ્ન ભગવાનની સ્તુતિ પણ બરાબર સાચી સ્તુતિ તો એ છે કૃષ્ણ ભગવાન કે જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવ જ્ઞાન અધ્યાત્મની વાત જોઈએ આત્માને અભિ જાણે તીર્થંકરની સ્તુતિ જોઈએ. તીર્થંકરને વાત જ ઉત્તર માટે એનો આવે ત્રણ ગાથામાં બધી આત્માની જ વાત આવે. પ્રશ્ન ઉઠાયો છે તીર્થંકરને સ્તુતિ નો કે આ સાચી સ્તુતિ છે એમ જવાબ કુંડાચાર્ય હરિચંદ્રાચાર્ય પણ કોઈ પ્રસંગ છે આ ભાગ છે અવિનયના ભાવમાં પણ આવે એને લાગે એવા એને પસંદ થઈ જાય બ્રહ્મણાએ થઈ જાય તો પિતા બને છે કહેવામાં મને પાછળ પણ એવું બનતું હોય અને એવું ખ્યાલ પણ તમને બહુ મોટો ભય છે કે આ મંદિરમાં પણ પ્રસંગ થઈ ગયા છે
Thank you. શુદ્ધ નિશ્ચય નહીં થી ભવ વાળા સંસારી જીવો પણ તેવા છે ખ્યાતનો વિષય આવે છે, ભાવના ભાવે છે ને, નિર્ગુણની ભાવનાનો ગ્રંથ છે કે જેવા તે સિદ્ધાંતમાંઓ છે તેવા શુદ્ધ નિશ્ચયથી સંસારી જીવો છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધાંતમાંઓ જેવા છે તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણ રહીત અને સમ્યક્તવાદી આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે, એ પૂરા ભરેલા છે. જે કારણથી એટલે શુદ્ધ નિશ્ચયને એના બળથી શુદ્ધ નિશ્ચયના અનુભવથી એ એમ અનુભવે છે કે મને જન્મ મરણ નથી, જન્મ મરણ થાય છે તે મારા થતા નથી, આ ગુણ મારામાં સિદ્ધ જેવા જ આઠ ગુણ છે, હું એનાથી પૂરેપૂરો સિદ્ધ સ્વરૂપ જ છું. શરીર ને અવિનાશ છે સિદ્ધ કેવા છે, અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે. 48 માં કહેતા એ છે જેમ લોક વગેરે સિદ્ધ એ રીતે જાણ સૌ સંસારે.
બરાબર,
એમાં એવી રીતે લીધું છે જેવી રીતે આ સિદ્ધ છે તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નહીં ના બળે શુદ્ધ છે, જેવા સિદ્ધ છે તેવા શુદ્ધ છે. એટલે કાર્ય સમયસાર સ્વરૂપ અને કારણ સમયસાર એ બંને વચ્ચે કોઈ તફાવત તફાવત અવસ્થાને બાદ કરી નાખે, સંસારની અવસ્થાને બાદ કરી નાખે. એટલું દ્રઢ લીધું કે આ તો નક્કોર સિદ્ધ પદ છે. જો એકલું દ્રવ્ય લેવામાં આવે તો એ તો નક્કોર કોરે કોરું નક્કોર સિદ્ધ પદ છે, એમાં એમાં કઈ ફેર નથી. આ શ્લોકમાં જે આમ જાણે છે આવા સમ્યક દ્રષ્ટિ આવું જાણે છે એને અમે વંદન કરીએ છીએ, એ 48 વ્યથા ઉપરનો પ્રશ્ન છે. શ્લોક છે પરમાગમના અતુલ અર્થ ને સારા સારના વિચાર વાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. કારણ સમય સાર તો શુદ્ધ છે, તારી બુદ્ધિ ને અમે નમસ્કાર કરીએ છીએ. આવી તને આ બુદ્ધિ થઈ કે અંદર માં સિદ્ધપદ ને તે પકડ્યો, શોધ દ્રઢ દ્રષ્ટિ પ્રગટ કરીને તો જ્ઞાયક પરિણતિ ને પ્રસ્તાવ, જ્ઞાન ધારા ને પ્રગટ કર કે જેથી મુક્તિ ના પ્રયાણ ચાલુ થશે, ત્યાંથી તારા મુક્તિ નો માર્ગ છે શરૂ થશે, મુક્તિ ના માર્ગે તારી ચાલ શરૂ થશે, અસંખ્ય સમયમાં પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાને તો નિષ્કલંક દશાને પ્રાપ્ત થઈ જઈશ. 411 માર્ગદર્શન મરણ તો આવવાનું છે, જ્યારે બધું છૂટી જશે. મરણ એટલે દેહાદી સંયોગોથી કોઈ અન્ય ક્ષેત્રે આત્માને જવાનું થાય, સંયોગનો વિયોગ થાય, એને અહીંયા મરણ કહેવામાં આવે છે. લોકો મરણ કે છે, વસ્તુ કઈ આત્માને કોઈ મરણ ભરણ
નથી,
છે જ નહીં, છે નહીં, પછી નહીં થવા થવાનો પ્રશ્ન રહેતો નથી. મરણ ન થાય એવું કયું, પણ મરણ થતું નથી પછી નહીં થવાનો ક્યાં પ્રશ્ન માને એને છે ને ન માને એને નથી, સીધી વાત છે. એને જ માન્યું છે, એને જ માન્યું. લોકોમાં તો મરણ ની વાત કરવી
એવું ના બોલે, એવું ના બોલે,
એવી વાતો ક્યાં, અશુભ અશુભ વાતો નહીં કરે. વાત નામ સાંભળવા કોઈ તૈયાર, એટલા બધા દૂર રહેવા માંગે છે એ પ્રસંગથી, એ વાતથી, એ વિચારથી દૂર રહેવા માંગે છે. ચીજ જ કલ્પના નહીં છે ને, જે આત્મા અખંડ પદ છે, અવિનાશી પદ છે, એને વળી મરણ છે, કપડું જળે છે, અથવા ન જળ્યું હોય એને ક્યાંક ફાટી ગયું, એમ કરે ફાટી ગયું તો બદલવું પડે, સારું હોય તો બદલવું પડે, એને જળાઈ જળી ગયો હોય તો પણ બદલવું પડે, એનો હરખ શોખ શું. બીજું કપડું ન હોય તો માણસને થપ્પી લગાવેલી હોય તો એમાં કઈ કપડું બદલવામાં કઈ તકલીફ પડે છે? જગતમાં પૂતગળો નો કઈ તૂટો નથી, એક શરીર જાય બીજું આવે છે. તારે ઉચાટ કરવાનો ને ચિંતા કરવાનો પ્રસંગ શું છે? કઈ પ્રસંગ તો છે, પણ એને એમ થાય છે કે ખરેખર મારો નાશ થઈ જાય છે, આમાં મારો
નાશ થઈ જાય,
નાશ થઈ જાય છે. પોતાનો નાશ માને છે અને નાશ તુલ્ય મરણ તુલ્ય દુઃખ નો અનુભવ કરે છે. શરીર છૂટવાનો પ્રસંગ તો નિશ્ચિત છે, આવવાનો જ છે, એટલે નિશ્ચિત છે. કોઈ શરીર શાશ્વત રહે કોઈ જીવ સાથે એ તો કોઈ પણ કાળે બનતો નથી, એની મર્યાદા નક્કી થયેલી છે. અને એ વખતે બીજા બધા સંયોગો પણ છૂટા પડી જશે. જ્યારે શરીર છૂટશે ત્યારે આત્મા જ કોઈ બીજા ક્ષેત્રમાં ચાલ્યો જશે, ત્યારે આ કોઈ સંયોગ સાથે આવે એ બનવાનું નથી. જે અનિત્ય સંયોગો પ્રત્યે તને પ્રીતિ છે અને પ્રતીતિ છે કે આ મારા છે, એવી પ્રતીતિમાં શું છે કે આ મારા છે, મારો અધિકાર છે, મેં મેળવેલા છે, મારા બુદ્ધિ કૌશલ્ય અને પરિશ્રમથી મેં એને ભેગા કર્યા છે, એ તારી પ્રતીતિ છે, એ પણ તને દુઃખદાયક છે, અને પ્રીતિ છે એ પણ તને દુઃખદાયક છે. જ્યારે બધું છૂટી જશે એટલે કે બધાથી દૂર જવાનું થશે, અત્યારે બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે, થોડું પણ નુકસાન જાય તો એની સાવધાની પહેલેથી રાખવાનો અભિપ્રાય હોવાની રીતે, આમ સાવધાની ન રાખી, આમ ન કર્યું માટે આમ થઈ ગયું, આમ ધ્યાન ન રાખ્યું માટે આમ થઈ ગયું, વાત ખોટી છે. બધા પૂર્વકર્મના ખેલ છે, અને એ પૂર્વકર્મના ખેલ સાથે ખરેખર તારે કાંઈ લેવા દેવા નથી. ધાવ માતાની જેમ વ્યવહાર કર, વ્યવહાર કરવો પડે તો ધાવ માતાની જેમ વ્યવહાર કર. કુટુંબનો પરિવારનો કરવાનો પ્રસંગ છે તો ધાવ માતે બાળકને તો ઉછેરે છે, અને એ પણ બરાબર લાલન પાલન કરતી દેખાય છે. અંતરંગ એનું જુદું છે, એમ અંતરંગમાં તું બદલી જા, આટલી વાત છે. વસ્તુ સાચી વસ્તુ સ્થિતિનું જ્ઞાન પ્રદાન કરીને તદ અનુસાર અંતરંગમાં ફેરફાર જે કરવાનો છે એ તો કરી નાખે.
વિશ્વાસ ઉડી જાય, મારું છે એમ દેખાય નહીં એને, આ એક તહેવાર છે એટલે એટલો ખ્યાલ છે, ખાલી દેખાવ કરવાનો છે, બાકી અંતરંગમાં એને પોતા રૂપે કોઈ દેખાતો નથી, પોતા પણે કોઈ દેખાતો નથી, મારા પણ કોઈ દેખાતો નથી. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે તો બહારના બધા દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે? મૂકી દે, અત્યારે થોડું જાય તો પણ દુઃખ થાય, એક ઝાટકે બધું છૂટે કેટલું દુઃખ થશે? મોટા ભાગના મનુષ્યો એટલા બધા તીવ્ર દુઃખની અંદર પરિણમે છે કે બેશુદ્ધ અવસ્થામાં અસાધ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે છે. પહેલે તો દુઃખમાં એટલા બધા આવી જાય છે, પોતે શુદ્ધ સ્થાન ગુમાવે છે દુઃખને લીધે, તીવ્ર દુઃખનું કારણ છે. કેટલાકને તો વેદનાને લઈને એવું થાય છે, પણ કેટલાકને એવા રોગો છે વેદના નથી હોતી, શુદ્ધ સ્થાન ગુમાવે, તીવ્ર દુઃખ, એકત્વ બુદ્ધિને લઈને એક કલ્પના થાય કે હવે નહીં જીવું, હવે હું મરવાનો છું, હવે આ બધું છોડવું પડશે, એટલો બધો પરિણામ ઉપર દબાણ ઉભું થાય, ડિપ્રેશન, પોતાને ભાન ન રહે કે હું ક્યાં છું ને કોણ છું ને કેવી રીતે છું, એટલો બધો દબાઈ જાય છે બરાબર દુઃખની નીચે. મરણની વેદના પણ કેટલી હશે, પ્રાણ ત્યાગ મળશે, વેદનાનો પણ પ્રકાર, કોઈને લંબાય છે કોઈને ઓછો કાળ હોય છે, અને એ વેદના તીવ્ર હોય છે, કોઈને કાળ ઓછો વધતો હોય પણ પ્રાણ ત્યાગ અશાતાપૂર્વક છે, એ વખતે અશાતાનો અનુભવ, તીવ્ર અશાતાનો અનુભવ થાય છે, જ્યારે છૂટા પડે ત્યારે તીવ્ર અશાતાનો અનુભવ થાય છે. અને એટલા એટલા માટે તો નવા ભાવની અંદર પૂર્વ ભાવની સ્મૃતિ છૂટી જવાનું પણ કારણ એ જ છે, એ તો ઘણા માંદા નથી હોતા, આઠ તેલ વગેરે એવા કોઈ દર્દ થાય છે તો ઓછીને તો દેહ છૂટી જાય, પણ એ કારણે એને એટલો બધો તીવ્ર અશાતાનો વેદના હોય છે કે એને નવા ભાવની અંદર જૂનો ભાવમાં શું હતું કેમ હતું એ યાદ નથી રહેતું. કોઈ જીવને એવી કશાયની મનતા અબુદ્ધિપૂર્વક ની રહી જાય છે તો જાતે જ પણ કોઈ જીવને રહી પણ જાય છે, બરાબર એનું કારણ એ છે. શ્રીમદજીને જાતિ સ્મરણ હતું, એમણે એ વિષય ઉપર આ સ્પષ્ટીકરણ આપ્યું છે અને એ બુદ્ધિગમને સમજી શકાય એવો વિષય છે. માણસ કોઈને શ્રીમદ રાજ્ય બહુ મોટો એક્સિડન્ટ થાય તો માણસની વિસ્મૃતિ નથી થઈ જતી, માથામાં ઘા વાગે
આના ભાવમાં થઈ જાય
તો આના ભાવમાં ભૂલી જાય, કોઈને ઓળખે નહીં એવું નથી બનતું, એમ એ આ એક મોટો એક્સિડન્ટ જ છે વેદનાનો. એ બીજા ભાવની અંદર પૂર્વ ભાવની બધી વાતને ભૂલી જાય, વિસ્મૃત કરી જાય. આમ તે અમુક કાળ છે વિસ્મૃતિનો તો મર્યાદિત કાળ, સ્મૃતિ વિસ્મૃતિ ગમે એવું ગણ્યા હોય અમુક કાળે વિસ્મૃત થઈ જાય, સૂક્ષ્મ જ્ઞાનની એ મર્યાદા છે, કોઈને બધું જ બધા કાળ સુધી યાદ રહે એવું બનતો નથી, એ નિયમ છે. મને કોઈ બચાવો એમ તારું હૃદય પુકારતું છે, અંદર થી પુકાર આપતો મને બચાવે તો સારું, અરે મને કોઈ બચાવે તો સારું, કોઈ બચાવી લે તો સારું, ગમે એમ કરીને કોઈ મને બચાવી લે તો
સારું,
પુકાર અંદર થી બોલી નાખે, હૃદયનો પુકાર હોય અંદર, આવો પુકાર એને આત્મા માટે આવવો જોઈએ,
બરાબર.
મરણ કાળે એને મરણથી બચવાનો હૃદયમાંથી જે પુકાર આવે છે એવો પુકાર એને ભાવ મરણથી બચવાનો,
આત્મા
આત્મા આવવો જોઈએ. કોઈ રીતે મારે સંસાર થી બચવું છે, કોઈ રીતે જન્મ મરણ થી બચવું, આ તો એક મરણ થી
બચવાનું,
તો અનંત જન્મ મરણ. અંદર થી પુકાર આવે તો માર્ગ સુગમ થઈ જાય, તો એને માર્ગ તો પ્રસિદ્ધ જ છે. જગત માં કોઈ કાળે માર્ગ નો સર્વથા લોપ હોય એવું કોઈ કાળે બનતું નથી. ત્રણે કાળે માર્ગ ના જાણનારા કહેનારા વિદ્યમાન જ હોય છે, જગત વિદ્યમાન જ રહે છે. આવી જ કોઈ કુદરતી વસ્તુ વ્યવસ્થા છે. જે જીવને અંતર થી માર્ગ પ્રાપ્તિ ની ભાવના થાય છે એને અલ્પકાળ માં એ માર્ગ કહેનારા નો સંયોગ થઈ જાય છે, ગમે ત્યાંથી થઈ જાય, અલ્પકાળ માં થઈ જાય. કોઈ ક્ષેત્રમાં નો હોય, અમુક કાળ પર્યંત નો હોય એમ બને, પણ મનુષ્ય ક્ષેત્રમાં કોઈ ક્ષેત્રમાં નો હોય એવું તો કોઈ કાળે બને છે. કેમકે મહાવિદ્યાદિ દસ ક્ષેત્ર તો એવા જ છે, ત્યાં તો દસ કીર્તન કરો, વીસ કીર્તન કરો, ઓછામાં ઓછા વીસ કીર્તન કરો તો હોય જ, વિદ્યમાન હોય. જ્યાં એક તીર્થંકર હોય ત્યાં અનેક મુનિઓ અને અનેક જ્ઞાનીઓ તો હોય જ હોય. તીર્થંકર એક હોય, એની પાછળ મુનિઓ ને જ્ઞાનીઓ અનેક હોય, એની સંખ્યા વિશેષ હોય છે. તીર્થંકર કરતા મુનિ ની સંખ્યા વધારે, મુનિ શૂન્ય ની સંખ્યા કરતા સમની દ્રષ્ટિ ની સંખ્યા વધારે જ હોય છે. એટલે ન હોય એવું બનતું નથી, અને કુદરત એને એ સંયોગ ભેટો કરાવી દે છે. મને કોઈ બચાવો એમ તારું હૃદય પુકારતું છે, પણ શું તને કોઈ એ પ્રસંગ થી બચાવી શકશે? એ પ્રસંગ થી છૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બધાને ભલે સંમત ન હોય, આખા જગત ને સંમત ન હોય કે ભાઈ આવી કાચી ઉંમરમાં તો હોય કામ બાકી છે, એવા માણસ ને તો મરણ આવવું જોઈએ નહીં, એવું કામ ના આવે. એ તો એ પોતે જ નક્કી કરીને આવેલો છે, એ પોતાનું જ પૂર્વકર્મ છે, કોઈને એની સાથે લેવા દેવા નથી. તું ભલે ધનના ઢગલા કરે, આખી સંપત્તિ આપી દે, માથે દેવું કરવા ન તૈયાર થઈ જાય, એમાં કઈ એનાથી કોઈ આ પ્રસંગથી ફેરફાર થઈ શકે એવું બનતું, બચવાનો તો પ્રશ્ન નથી, એક સમયનો પણ ફેરફાર થઈ શકે. તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી શકે, વૈદો ડાક્ટરો ભલે બધા પ્રયત્નો કરી શકે, એ બિચારા શું કરે? પણ
પોતે પણ
એને તો એ પૂર્વકર્મને અડવાનો પણ અધિકાર નથી. આડંબર કરે, આમ તપાસ નામ કરે, દવા અને ટ્રીટમેન્ટ કરે, પરમાણુ સ્વતંત્ર પરિણમે છે, એમાં વૈદ ડાક્ટરોનો કોઈ અધિકાર નથી. ડાક્ટરો તો પરમાણુ ની સ્વતંત્રતા તરત સમજાય એવું છે, કે એક જ દવા એક દર્દી ને આપી જે રોગ ઉપર, એ જ દવા એ જ રોગ ઉપર એ દર્દી ને આપે, એ જ શરીર એ જ દવા બીજી વખત કામ ન કરે. પહેલી વખત કામ કરતે દેખાય, બીજી વખત કામ કરતે ન દેખાય. કેમ આમ થાય છે? કે પરમાણુ ની સ્વતંત્રતા છે,
બરોબર,
તારા અધિકાર નો કોઈ વિષય નથી.